నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐయాణం నమో వజ్రాయణం నమో లోయే సోపస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
એમ ઘણા જ્ઞાનીઓના વચનમાં ટુકડા ટુકડા આવે છે, સિદ્ધ ભગવાનને ઉતારે છે એ વિચાર આવ્યો. તે અમૃતચંદ્ર આચાર્ય બહુ સમર્થ થઈ ગયો. સમયસારની પહેલી ગાથામાં એને સિદ્ધને નમસ્કાર કર્યા કુંકુર ભગવાન. આણે કહ્યું કે તારામાં ને મારામાં હું સિદ્ધ થાકું છું, મારામાં તો સિદ્ધ થાપું છું પણ તારામાં સિદ્ધ થાપું છું એટલે તું સિદ્ધિ ઓછો નથી. જેવું સિદ્ધ પરમાત્મા છે, ત્રિવ નમસ્કાર ને ભાવ નમસ્કાર ની વાત કાલે છે. ત્રિવ નમસ્કાર તો સિદ્ધ ને કરે એ તો બરાબર છે, પણ એને કેવા સિદ્ધ ને નમસ્કાર કર્યા, પોતાના હાથમાં નમસ્કાર કર્યા. અત્યારે એને અમરચંદ્ર આચાર્ય પોતાના સિદ્ધ જોઈ લીધો
છે.
100% કહું છું
બરાબર છે.
અત્યાર સુધી આનો ખુલાસો ડિપોઝિટ હતો, ગુરુદેવને પ્રશ્ન પૂછવાનો હતો. મારી હાજરીમાં મોહનભાઈ પંડિતે પૂછ્યું હતું કે પોતામાં તો સિદ્ધિ સ્થાપના કરી પણ બીજામાં કેવી રીતે કરી શકે, એવો પ્રશ્ન સમજવા માટે હોય ઘેરો પ્રશ્ન છે. કેમ કે આમાં સંસારી બેઠા છે, જ્ઞાની તો સંસારી દેખાય જ ને, જ્ઞાની નથી દેખાતા, એને તો જ્ઞાન બેઠા છે. એમને મારામાં સિદ્ધ આપું છું, તારા વિશે જો તું સિદ્ધને થાપીશ ને અત્યારે તો સિદ્ધ થઈ જઈશ. એટલે આખા સમયસારનો સાર કચરો કાઢીને સિદ્ધ પદાર્થ
છે. બરાબર શરૂઆત જ આવી રીતે
હું સ્થાન માર્ગના સ્થાન એમાં છે જ નહીં. એટલે પૂતગલના પરિણામ તો ક્યાંથી હોય
ના હોય,
એનાથી આત્મા જુદો છે. ચૈતન્ય બીમ જે છે, બીમ તો બીમ જ છે, સ્ફટિકમણી સ્ફટિકમણી છે, સ્ફટિક જેવો શુદ્ધ છે. જેમ સ્ફટિક નિર્મળ રહે એમ જીવ બધા નિર્મળ એમ બોલે છે ગુરુદેવ. એ વિચાર આવ્યો, સાચી વાત છે. સિદ્ધના દર્શન થાય છે જેમ કેવળના દર્શન થાય છે. બે પર્યાયના દર્શન હતા, આ દરમિયાન છે, આ પર્યાય નથી. શું કહ્યું મેં, સિદ્ધ ચૈતન્ય બીમ છે ને, એ આખો આત્મા સ્ફટિક પડી ગયો છે. કુળમાં ભેદ હતો કેવળ જ્ઞાન, કેવું જ્ઞાન જણાય છે અને કેવું જ્ઞાનમાં લોકાલોક જણાય છે, બધો જે હું લેવું લઈ લ્યો. આ તો સિદ્ધ સદસ છે. નમસ્કાર કરું છું પણ આ સિદ્ધે નમસ્કાર કરું છું, એવા શબ્દો મૂક્યા છે ને ભાવ ને દ્રવ્ય. ત્યારે જોઈ લઈ, સારો વિચાર છે. અત્યારે હો, અત્યારે સિદ્ધ પરમાત્મા છું એમ
બરાબર.
ભૂતકાળમાં ભૂતકાળની આગળ સંબંધ થયો નતો, વર્તમાનમાં સંબંધ રહી જ છું, ભવિષ્યમાં પણ સંબંધ રહેવાનો નથી. સંયોગ સંબંધ નહીં રહીએ. બીજી કાથા આવી નમસ્કાર કર્યા છે. ચોખ્ખું નિમિત્ત પ્રધાન કથન છે. નિમિત્ત પ્રધાન ગાથાનો અર્થ આચાર્ય કહે છે, હું ધ્રુવ અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિ પરિણતિ ગતિ એટલે પરિણતિને પ્રાપ્ત થયેલી એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી અહો શ્રુત કેવડીએ કહેલા આ સમયસાર નામના પ્રાપ્તને કહીશ. બરાબર. હવે જોજો એમાં ચમકે ચમકે તારો ચમકે છે. અહીં ષષ્ઠ ટીકામાં અર્થ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી જોયું બે લીધું. સર્વ સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાર્થનું ભાવ વચન અને દ્રવ્ય વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. ઓમાં ભાવ સ્તુતિ ને દ્રવ્ય સ્તુતિ હતી, આમાં ભાવ વચન ને દ્રવ્ય વચન છે. એક વિકલ્પ રૂપ ને શબ્દ રૂપ ભાવ વચન. બરાબર. ઓમાં ભાવ સ્તુતિ નીચે સ્તુતિ, દ્રવ્ય સ્તુતિ વ્યવહાર સ્તુતિ. બરાબર કરીએ છીએ એમ શ્રી કુકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવાન તો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછન્નના સ્થાને છે. એટલે કે એના જેવો જ હું અટણે છું.
બરાબર.
એમ ગુફામાં કે તું ભગવાન, તું ગુફામાં થયો જાવે તું ભગવાન, એ પ્રતિછન્ન કહેવાય. ગુફામાં બોલો ને તું ભગવાન હે તો સામે અવાજ આવશે પડગો, તું ભગવાન હે, એ પ્રતિછન કહેવાય. બરાબર. સિદ્ધ ભગવાન તો સિદ્ધ પ્રણાલી સાધ્ય આત્મા તેના પ્રતિસ્થાન જેમના સ્વરૂપ સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને એ સિદ્ધનું ચિંતન કરી દેવો ખૂબ જુદા પ્રકારનું વાત છે. સ્વરૂપનું ભવ્ય જીવ આ સંસારી ભવ્ય જીવો સંસારી અને ભવ્ય અને જીવો ઘણા ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને જાઈને તેમના જેવા થઈ જાય છે. પ્રમોદ આવ્યો મને. અજીની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. તો જરાક એનાથી ઘસીને આત્માને જો ને તો તને આવો
આવો
ઇપડે મે ભાષા કી છે છે
સિદ્ધ છે
ઉડી ને ઊંચી વાત છે જેના સ્વરૂપનું ચિંતન સંસારી ભવે જેવો ચિંતન કરે તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમ ગતિ ભોગ તેને પામે છે પછી તો હવે સમજી ગયા એટલું બસ છે આપણે જોતું હતું પ્રમાણ જોતું હતું ને પ્રમાણ મળી ગયું ખાલી સામાન્ય દ્રષ્ટિ કરતા એ સિદ્ધ જેવો પોતે અનુભવશે વર્તમાન તો આ વર્તમાનની વાત
છે
એનું ધ્યાન કરશે તો એના જેવો થઈ જશે એટલે ધ્યાનમાં એ આવી જાય જ્ઞાનમાં પછી એના જેવો થઈ જાય છે પર્યાય અપેક્ષાએ થોડો ટાઈમ લાગે બાકી અત્યારે સિદ્ધ ને થાય પા એને અજ્ઞાની જીવને એમ કે છે કે તારામાં હું સિદ્ધને થાપું છું એટલે હું સિદ્ધ છું એમ થાપીને આ સમયસર ભણજે હું સંસારી છું ને નહીં સમજાય તને લાલપતિ ધરી
સિદ્ધની થાપના પહેલી વાત છે શરૂઆત વહાં સે હોતી હૈ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે સિદ્ધના લક્ષ્ય શરૂઆત થાય છે
સેંકડો વખત અંદર વહેંચ્યું અને 19 વખત જાહેર થવા એટલે કેટલો માલ નીકળવો છે ભાવ નમસ્કાર કરો છો દ્રઢ નમસ્કાર તો જેટલા અનંત સિદ્ધો છે એને નમસ્કાર કરું છું વ્યવહાર ને નિશ્ચય બે વાત એક મૂળમાં વ્યવહાર છે ને માંગલિક એટલે બરાબર છે સમયસર જે એને વાંચે છે ને એને પેલા સિદ્ધની સ્થાપના કરવી હું સિદ્ધ છું પછી જ આગળ હું સંસારી છું એ જવા દે સંસારી નથી એમ કે છે મારા ને તારા આત્મામાં સિદ્ધ ને થાપું છું આહા પ્રભુ પણ મારા આત્મામાં થાપી દેશો તમે કે હા તારા આત્મામાં થાપું છું તને હું કહું છું કે તું સિદ્ધ છો એમ મારા વચન ને સ્વીકારી લે લક્ષ્મી ચાંડલો કરવા આવ્યો છે અત્યારે ના પાડીશ માં જરા ભાવાર્થ સાચી લો બે પેલી ગાથાનો ભાવાર્થ ગાથા સૂત્ર માં આચાર્ય અક્ષામી કહ્યું છે તેનો અર્થ ટીકાકારે સ્વચ્છ પરિભાષણે ધાતુ પરિભાષણ
એ
તો બરાબર. પછી આગળ
બીજો
આચાર્ય મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધાત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે, હે, તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કુંકુ ભગવાને નમસ્કાર કર્યો છે એ વ્યાજબી છે એમ. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ અર્થે. આમાં ખાસ નથી, મૂળમાં છે. લેસુ ગાથા કળસ
43 તેને નચાવીને જ્યાં જીવ અને અજીવ બંને પ્રકટપણે જુદા ન થયા ત્યાં તો જ્ઞાતા દ્રવ્ય અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રકટ ચિહ્ન માત્ર શક્તિ વડે વિશ્વને વ્યાપીને પોતાની મેળે જ અતિ વેગથી ઉગ્રપણે અર્થાત અત્યંતપણે પ્રકાશિત.
એટલે કેવળ જ્ઞાનની મુખ્ય વાત છે, માંગલિક વાત છે, કેવળ જ્ઞાનની વાત છે. પછી ભાવાર્થ કરતા અનુવાદ કરતા સમય દ્રષ્ટિ લેશે, બે ભાગ પડ્યા. આ તો એમ જ કે છે કે જ્યાં ચાર ઘાતી કર્મ નો અઘાતી કર્મ જે પીડા છે શરીર છે ત્યાં તો ભડકો થઈ ગયો કેવળ જ્ઞાન એમ કે છે. એ લીધું આ પ્રમાણે જ્ઞાનરૂપી કર્વત નો જે વારંવાર અભ્યાસ કરીને તેને નચાવીને એટલે કે શુક્લ ધ્યાન ની શ્રેણી માંડીને જ્યાં જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા એટલે શરીરનો હજી સંયોગ છે એમ ત્યાં તો જ્ઞાતા દ્રવ્ય અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્હ માત્ર જ્યોતિ વડે વિશ્વને વ્યાપીને આખા જગતને સ્વને પર બેને જાણીને પોતાની મેળે જ અતિ વેગથી ઉગ્રપણે અર્થાત અત્યંતપણે પ્રકાશને કેવું જ્ઞાન પ્રગટ થઈ ગયું એમ. હવે જો ભાવાર્થ એમાં ત્રણ પ્રકાર પાર્શ એક બે ત્રણ બે બે પાર્શ આ બે
ભાવાર્થ આ કળશનો આશય બે રીતે છે.
હા બરાબર.
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ બિન સમજાયા કે દુર્ત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો સમ્યક દર્શન થયું બરાબર. પછી સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ જ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે.
કારણ કે એને કહ્યું તો વિશ્વને વ્યાપીને
વ્યાપીને
એનો અર્થ કરે છે.
સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ જ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપ થી અથવા વિસ્તાર થી જાણે છે અને નિશ્ચય થી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો
સ્વભાવ છે.
માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું એક આશે તો એ પ્રમાણે.
વિશ્વને સંક્ષેપ થી કા વિસ્તાર થી જાણે છે
પરોક્ષ
અને પૂરું જાણવાની એનામાં શક્તિ છે એમ કહ્યું. કેવું જ્ઞાન થવાની, લોકાલોક ને પ્રત્યેક જાણવાની. શુદ્ધ જ્ઞાન માં શક્તિ પણ છે, હજી પ્રગટ નથી થઈ, એટલું જ પરોક્ષપણે તો જાણે છે. જેટલો કેવડીનો વિષય છે એટલો જ વિષય છે, બસ એમાં કઈ ફેર નથી. આપણે ન્યાયમાં જોઈએ બધું જ્ઞાન રહેલું છે, જ્ઞેયોનું જ્ઞાન બધું જ છે, જ્ઞેયોનું જ્ઞાન બધું જ છે, બરાબર છે. કારણ કે આ દર્પણ છે, આમે વિશ્વ છે, જ્ઞેય છે, જણાય છે, જળ કહે છે, બરાબર. એ સત્તા છે એટલે પરોક્ષ, પછી પ્રત્યક્ષ થઈ જાય છે કે શક્તિ તો છે પણ અત્યારે નથી શુદ્ધ જ્ઞાનમાં, એમ કહ્યું. પ્રત્યક્ષ જાણવાની એમાં શક્તિ છે એમ કહ્યું ને, શુદ્ધ જ્ઞાન છે એટલે શક્તિ કહ્યું, કેવું જ્ઞાનમાં વ્યક્ત થઈ જાય એમ કહીએ ને, કે કઈ બીજો ફેરફાર છે એમ જોઈએ.
કહે છે કે આવા ભગવાન આત્માનો જે અનુભવ થયો ત્યાં પર્યાયમાં ચિત્ત શક્તિની પ્રકટતા થાય છે.
ક્યાં?
પર્યાયમાં ચિત્ત શક્તિની પ્રકટતા થાય છે.
ચિત્ત શક્તિની, ચિત્તને,
હા, ચિત્ત શક્તિની, ચૈતન્ય શક્તિની પ્રકટતા થાય,
બરાબર છે.
તથા પ્રકટ થયેલ એ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણી શકે છે,
જાણી શકે છે.
શ્રુત જ્ઞાનની પર્યાયની પણ વિશ્વને એટલે લોકાલોકને જાણવાની તાકાત છે. ભલે તે પ્રત્યક્ષ ન જાણે પણ તે પર્યાયનું સામર્થ્ય પરોક્ષપણે લોકાલોકને જાણે એવો એવો વિશ્વવ્યાપી છે.
વિશ્વવ્યાપી, બરાબર.
ત્યાં પછી કીધું એ બધું જાણે,
બધું જાણે છે
એવી એની તાકાત છે.
તાકાત છે.
ભલે પરોક્ષ
પરોક્ષે પણ જાણે છે તો પૂરું
બધું જાણે,
બરાબર.
સ્વાનુભવ થતા પ્રકટ થતી જ્ઞાનની પર્યાય લોકાલોકને વ્યાપીને એટલે કે લોકાલોકને જાણતી પોતાની મેળે જ અતિ વેગથી પ્રકટ થાય છે. સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતા અંદર ચિત્ત શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. અને કહે છે કે સંકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે દ્રિયન છો કે શરીરથી 8 વર્ષની વાલિકા હો, પરંતુ જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સંકિત થયું છે તેની શ્રુત જ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે.
બરાબર છે. જેમ ચક્રવર્તી ની આણ ફરી વળે છે બધે, એ જ્ઞાન માં, એ જ્ઞાન ની આણ છે. જ્ઞાન ની બાર કોઈ એક પરમાણુ બાર નથી, થઈ શકે જ નહીં. તેની
શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. એક સમયની પર્યાય આખા લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે.
સંક્ષેપ થી જાણે, વિસ્તાર કરે તો વિસ્તાર થી જાણી શકે.
એટલે સંક્ષેપ થી એટલે આમ અવેધ પણ જાણે, બધું સમગ્ર પણ, અને વિસ્તાર થી એટલે આમ જુદું જુદું ભિન્ન ભિન્ન પણ જાણે, જાણી લઈએ. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે. નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે, માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે.
આમાં એ જ શબ્દો છે,
શુદ્ધ જ્ઞાનની પર્યાયનો પણ ભલે પરોક્ષ જાણે તો પણ લોકાલોકને જાણવાનો સ્વભાવ
છે.
અહીં કહે છે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતા રાગથી જ્ઞાન ભિન્ન પડે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને એટલે આત્માને જાણે છે, તથા જેણે પર્યાયમાં વિશ્વનાથને જાણ્યો છે તેને તે પર્યાયે તે પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે. વિશ્વના નાથને જાણ્યું તેને
બહુ કરી, એને બહુ કરી, અઘરામાં અઘરું હતું એ જાણી લીધું,
જાણી લીધું.
ઓલું તો સામાન્ય છે, એને કિંમત આને બે માં કિંમત આની કરી એમ કહ્યું, ગજબ કરી.
આની છે ને કિંમત
એમાં જોઈ ને, પુરુષાર્થ ન્યા છે ને, ઓમાં પુરુષાર્થ તો છે જ ગણાય જાય. આમ આમ કહે છે કે
ના રે ના,
પુરુષાર્થ તો જીવને જાણવા સમ્યક પુરુષાર્થ છે
બરાબર.
ઓલું તો સહેજ જણાય જાય છે.
તથા જેને પર્યાયમાં વિશ્વના નાથને જાણ્યો છે તેને તે પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે.
કઈ નહી,
જે જ્ઞાનની પર્યાયમાં વિશ્વનાથ આત્મા જણાયો છે તે પર્યાય વિશ્વને જાણે જ, એમાં પ્રશ્ન શું, એમાં નવાઈ નવાઈ છે એમ અહીં કહે છે. ભાઈ જીની વાણી અમૂલ્ય વાણી છે.
એમ કે અમને એમાં આક્ષેપ નથી લાગતો, જ્ઞાનની પર્યાય લોકાલોક ને જાણે એમાં શું, એ તો સાધારણ છે, તો આક્ષેપ નથી લાગતો. વિશ્વના નાથ ને જાણ કરા તો ઓલું બધું છે જે રાજા પગમાં પડી ગયો એટલે આખી સૈન્ય આવી ગઈ. બસ એ ચક્રવર્તી ને એને રાજ જોતું જ નથી, એને માન કસાય છે, બીજું કઈ નથી ખરેખર. બસ મને તો એક નાળિયેર લઈ લીલું અને એક વાર નમસ્કાર કરી દે, બસ બીજું કઈ મારા પગમાં મૂકી દે નાળિયેર, એટલે જાઓ બોધ કરો તમારું રાજ. તમારા રાજ ઉપર કોઈ ચડાઈ કરે તો હું બેઠો છું, મને કહેજો એમ કહો, તમને રક્ષણ આપીશ, કેમ કે તમે મારા અંદર માં આવી ગયા. ચક્રવર્તી ને રાજબાત ક્યાં જોઈએ છે, એને માન કસાય છે, ક્રોધ માન.
જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો.
હા બસ બીજો ભાર,
અને તે શ્રેણી અત્યંત વેગ થી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થયું.
બસ બરાબર.
પછી અગાતી કર્મ નો નાશ થતા જીવ દ્રવ્ય અજીવ દ્રવ્ય થી કેવળ ભિન્ન થયું. જીવ અજીવ ના ભિન્ન થવાની આ રીત છે.
અજીવથી ભિન્ન થયો એટલે શું, શરીર થી ભિન્ન થયો છેલ્લે, અજીવથી ભિન્ન થયું છેલ્લે એમ કહે છે, એટલે ગુણતા થી ભિન્ન થયો. આપણે તો હવે ઇતિહાસ છે એ અપેક્ષા એ વાત કે ઠીક છે. પછી વાંચો
ઠીક. આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. આ વાત જીવ અજીવ અધિકારમાં પહેલા રંગભૂમિ સ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ અજીવ બંને એક થઈને પ્રવેશ કરે છે
બરાબર,
અને બંને એકપણાનું સ્વાંગ રચ્યું છે. ત્યાં ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષે સમ્યક જ્ઞાન વડે તે જીવ અજીવ બંનેની તેમના લક્ષણ ભેદની પરીક્ષા કરીને બંનેને જુદા જાણ્યા, તેથી સ્વાંગ પૂરો થયો અને બંને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું. છંદ જીવ અજીવ અનાદિ સંયોગ મિલે લખી મોગ નાદમ પાવે સમ્યક ભેદ વિજ્ઞાન ભયે બુધ ઇન્ન ગયે નિજ ભાવ સુદાવે ગુરુ કે ઉપદેશ સુને ભલે દિન પાય જ્ઞાન ગમાવે તે જગમાહી મહંત કહાય વસે શિવ જાય સુખી નિત થાવે.
વાહ વાહ, બહુ સરસ.
આમ શ્રી સમયસારની શ્રીમદ અમરચંદ આચાર્ય વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ જીવનું પ્રરૂપક પહેલું અંગ